શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે પ્રાચીન ભારતના એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે સામાન્ય રીતે એમ કે ચર્ચાતો નથી. ભોગીરાલ સાંડેસરાનો એક લેખ છે, પ્રાચીન ભારતમાં ચોરી, શાસ્ત્ર અને કલા. એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ચોરીને ફક્ત એક અપરાધ તરીકે નહીં પણ એક કળા અને વ્યવસ્થિત શાસ્ત્ર તરીકે પણ જોવામાં આવતી હતી.
બરાબર.
તો આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ છે કે પ્રાચીન સાહિત્યમાં ચોરીની પદ્ધતિઓ, એના નિયમો, એના કહેવાતા પ્રણેતાઓ અને એના દેવતાઓ વિશેની જે રસપ્રદ વાતો છે એને ઉજાગર કરીએ.
હા, ખરેખર બહુ રસપ્રદ વિષય છે.
ચાલો ત્યારે આ અનોખા વિષયની ગલીઓમાં જરા ફરીએ. ચોરીનું પણ શાસ્ત્ર આ ખરેખર સાંભળીને જ નવાઈ લાગે.
હા, એ સ્વાભાવિક છે કે નવાઈ લાગે. પણ જુઓ, પ્રાચીન ભારતમાં તસ્કરવું એટલે કે ચોરી કરવી, એને અમુક બીજી પ્રવૃત્તિઓ જેવી કે તરવું કે વણવું એના જેવી જ એક અપકળા ગણવામાં આવતી હતી.
અપકળા એટલે?
એટલે કે મુખ્ય ઉચ્ચ કળાઓથી થોડી ઉતરતી કક્ષાની, પણ તેમ છતાં એક કળા તો ખરી જ. અને જ્યારે અમુક સમુદાયો માટે આ શું કહેવાય આજીવિકાનું મુખ્ય સાધન બન્યું ત્યારે એનો વ્યવસ્થિત વિકાસ થયો. એની કાર્યપદ્ધતિઓ ઘડાઈ, એની તાલીમની વ્યવસ્થાઓ ઊભી થઈ અને પછી ધીમે ધીમે એ એક શાસ્ત્ર તરીકે સ્થાપિત થયું.
અચ્છા.
અને એટલું જ નહીં, આ શાસ્ત્ર શીખવનારા આચાર્યો પણ હતા.
ઓહો, આચાર્યો પણ. તો પછી આ ચોરશાસ્ત્રનો કોઈ સ્થાપક, કોઈ પ્રણેતા પણ હતો? ઇતિહાસમાં કે સાહિત્યમાં કોઈ એવું નામ મળે છે ખરું?
હા, બિલકુલ. ભારતીય પરંપરામાં ચોરશાસ્ત્રના આદ્ય પ્રવર્તક તરીકે એક બહુ જ એમ કહીએ કે રંગીન પાત્રનું નામ વારંવાર આવે છે, મૂલદેવ.
મૂલદેવ?
હા, મૂલદેવ. એમની માતાનું નામ કર્ણી હતું એટલે એ કર્ણીસૂત તરીકે પણ ઓળખાય. સાહિત્યમાં એમના બીજા પણ નામ મળે છે, જેમ કે મૂલભદ્ર, કર્ટક, કલાંકુર, ખટપટ. ઘણા નામ છે.
આટલા બધા નામ એ જ બતાવે છે કે પાત્ર કેટલું જટિલ હશે.
બરાબર, કદાચ ભેદી પણ.
તો આ મૂલદેવ ખાલી દંતકથાઓમાં જ છે કે પછી કોઈ મોટા સાહિત્યિક ગ્રંથોમાં પણ એમનો ઉલ્લેખ છે?
ના ના, ખાલી લોકકથાઓમાં નહીં, ઘણા મહત્વના સંસ્કૃત ગ્રંથોમાં એમનો ઉલ્લેખ છે. દાખલા તરીકે જુઓ, ઈસવીસન 7મી સદીમાં રાજા મહેન્દ્ર વિક્રમવર્માનું એક નાટક છે, મત્તવિલાસ પ્રહસન. એમાં સ્પષ્ટ લખ્યું છે કે ચોરશાસ્ત્રના કરતા ખરપટને નમસ્કાર. અને આ ખરપટ મોટે ભાગે મૂલદેવ જ છે.
અચ્છા.
પછી દંડીનું દશકુમાર ચરિત જુઓ, એમાં એક પાત્ર તો ગર્વથી કહે છે કે મેં મુશ્કેલીમાંથી નીકળવા કર્ણીસૂતે બતાવેલા માર્ગે બુદ્ધિ વાપરી.
ઓહ.
પછી બાણભટ્ટની કાદંબરી, એમાં વિંધ્યાચળના જંગલનું વર્ણન આવે ત્યાં કર્ણીસૂત અને એના સાથીઓનો ઉલ્લેખ છે. અને ટીકાકારો તો એને સ્તેયશાસ્ત્ર પ્રવર્તક કહે છે.
સ્તેયશાસ્ત્ર પ્રવર્તક એટલે ચોરીના શાસ્ત્રના પ્રણેતા.
બરાબર.
અને એટલું જ નહીં, વૈજયંતી જેવા જે જૂના સંસ્કૃત શબ્દકોશો છે એમાં પણ મૂલદેવને આ રીતે ઓળખાવ્યા છે.
આ તો ખરેખર રસપ્રદ છે. એક જ માણસ આટલા બધા મુખ્ય ગ્રંથોમાં દેખાય, લાગે છે કે ખરેખર કોઈ મોટી હસ્તી હશે. તો પછી મૂલદેવે પોતે લખેલું એ મૂળ ચોરશાસ્ત્ર આપણને આજે મળે છે ખરું? દુર્ભાગ્ય નથી મળતું, એ મૂળ ગ્રંથ આજે ઉપલબ્ધ નથી. બની શકે કે આ શાસ્ત્ર બહુ ગુપ્ત રખાતું હોય અથવા તો મોટે ભાગે મોઢે મોઢ શીખવાતું હોય એટલે પેઢી દર પેઢી એ કદાચ લુપ્ત થઈ ગયું હોય. જોકે ષણમુખ કલ્પ અને ચૌરચર્યા જેવી કેટલીક નાની સંસ્કૃત હસ્તપ્રતો જરૂર મળી છે, એનાથી થોડો ખ્યાલ આવે છે.
તો પછી મૂલદેવના જીવન વિશે શું જાણવા મળે છે? સાહિત્યમાં એમની કેવી છબી છે, કેવા હતા એ?
મૂલદેવના જીવન વિશે ઘણી વિગતો મળે છે, ખાસ કરીને સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં અને એમાંય જૈન કથાઓમાં. જેમ કે ઉત્તરાધ્યયન સૂત્ર પરની ટીકાઓ કહે છે કે એ ઉજ્જૈનીના બહુ જાણીતા વિટ હતા.
વિટ?
હા, વિટ એટલે શહેરનો એકદમ સુસંસ્કૃત, કળારસિક પણ થોડો ભોગવિલાસી અને હા થોડો ધૂર્ત નાગરિક. એક બીજી કથા એમ પણ કહે છે કે એ તો પાટલીપુત્રના રાજકુમાર હતા પણ પિતા સાથે કંઈક અણબનાવ થયો એટલે ઉજ્જૈની આવીને વસ્યા.
અચ્છા.
કહેવાય છે કે એ મોટા જુગારી હતા, ગીત સંગીતના જાણકાર હતા અને મર્દનકળામાં પણ માહેર હતા. અને ઉજ્જૈનીની એક પ્રખ્યાત ગણિકા હતી દેવદત્તા, એ એમની પ્રેમિકા હતી. પણ દેવદત્તાની માતા આ સંબંધની વિરુદ્ધ હતી. એટલે મૂલદેવને ઉજ્જૈની છોડવું પડ્યું અને દક્ષિણમાં વેણાટટ નામના નગરમાં ગયા. ત્યાં એમની હાલત બહુ ખરાબ થઈ ગઈ એટલે ગુજરાન ચલાવવા એમણે ખાતર પાડ્યો, ચોરી કરી.
ઓહ!
પણ પકડાઈ ગયા અને સીધા વધસ્થાન પર, એટલે કે મૃત્યુદંડની સજા.
શું વાત કરો છો, મૃત્યુદંડ પણ? પછી આટલો પ્રખ્યાત માણસ આમ મરી જાય, બચ્યા કેવી રીતે?
હા, અહીંયા જ કથામાં એકદમ નાટકીય વળાંક આવે છે. બન્યું એવું કે જે દિવસે મૂલદેવને મારવા લઈ જવાયા તે જ દિવસે વેણાતટ નગરના રાજા મૃત્યુ પામ્યા અને એમને કોઈ સંતાન નહોતું.
અચ્છા,
એટલે હવે નવા રાજા કોણ બને? તો એમની પરંપરા મુજબ એક શણગારેલા હાથીની સૂંડમાં અભિષેકનો કળશ આપ્યો અને એને છૂટ્ટો મૂક્યો. હાથી જે માણસ પર એ કળશ જોડે એ નવો રાજા.
હા, આવી વાતો સાંભળી છે.
અને જુઓ, સંજોગ હાથી ફરતો ફરતો ગયો સીધો વધસ્થાન પર અને પેલો કળશ જોડ્યો મૂલદેવ પર.
ના હોય ખરેખર?
હા, એટલે જે માણસ થોડી વાર પહેલા મરવાનો હતો એ અચાનક રાજા બની ગયો.
અકલ્પનીય! આ તો કોઈ વાર્તા જેવું લાગે છે, માન્યામાં જ ના આવે. રાજા બન્યા પછી શું કર્યું એમણે?
રાજા બન્યા પછી એમણે ઉજ્જૈનીના રાજા વિક્રમની મદદ લીધી અને પોતાની પ્રેમિકા દેવદત્તાને પાછી મેળવી. પણ અહીં એક વિચિત્ર વાત પણ નોંધાયેલી છે. પોતે એક સમયે ચોરી કરતા પકડાયા હતા, બરાબર?
હા.
પણ રાજા બન્યા પછી એમણે મંડિક નામના એક બહુ કુશળ ચોરને યુક્તિથી પકડ્યો અને શૂળીએ ચડાવી દીધો.
ઓહ, એટલે આ પાત્ર તો ખરેખર બહુ જટિલ લાગે છે. એક તરફ વિઠ પ્રેમી કલાનો જાણકાર અને બીજી તરફ ધૂર્ત ચોર અને પછી રાજા બનીને પાછો કઠોર ન્યાય કરનાર પણ.
બિલકુલ, બહુસ્તરીય વ્યક્તિત્વ. અને આ જટિલતા સાહિત્યમાં પણ દેખાય છે. જેમ કે આચાર્ય હરિભદ્ર સુરીનું ધૂર્તાખ્યાન છે, એમાં એમને ધૂર્તોના સરદાર કયા છે. ત્યાં એ વાર્તા કહેવાની હરીફાઈમાં ભાગ લે છે. શુદ્રકનું એક નાટક છે પદ્મ પ્રાવૃતક ભાણ, એમાં તો મૂલદેવ પોતે નાયક છે. દેવદત્તાના પ્રેમી તરીકે એમના મિત્ર શશ સાથે દેખાય છે. નામની ગુપ્ત સાંકેતિક ભાષા પણ એમના નામ સાથે જોડાયેલી છે, જે કદાચ ચોરો અને ધૂર્તો વાપરતા હશે.
મૂલદેવી ભાષા, રસપ્રદ.
હા, એટલે આ બધી વાતો પરથી એવું લાગે કે મૂલદેવ કદાચ મૂળ કોઈ ઐતિહાસિક વ્યક્તિ હશે, જેમની ચતુરાઈ, એમના સાહસો એટલા પ્રખ્યાત થયા કે સમય જતાં એ સાહિત્યના એક લગભગ પૌરાણિક પાત્ર જેવા બની ગયા. એમની કુશળતા, એમની બુદ્ધિ એ જ કદાચ એમને આ શાસ્ત્રના પ્રણેતા તરીકે સ્થાપિત કરવાનું કારણ બન્યા હશે.
મૂલદેવની વાર્તા પોતે જ એકદમ નાટકીય છે, પણ એટલી જ રસપ્રદ આ ચોળશાસ્ત્ર પાછળની માન્યતાઓ અને પરંપરાઓ લાગે છે. જેમ આપણે બીજા શાસ્ત્રોના દેવતા હોય છે એમ સાંભળ્યું છે, શું ચોરી જેવી અપકળાના પણ કોઈ અધિષ્ઠાતા દેવ હતા? આ વાત થોડી વિચિત્ર નથી લાગતી?
હા, લાગે તો વિચિત્ર, પણ સાહિત્યિક પુરાવા તો એવું જ કહે છે. ચોરોના અધિષ્ઠાયક દેવ તરીકે સ્કંદ, એટલે કે કાર્તિકેયની પૂજા થતી હતી.
કાર્તિકેયની? સેનાપતિ કાર્તિકેય?
હા, આનો સૌથી સ્પષ્ટ પુરાવો શુદ્રકના પ્રખ્યાત નાટક મૃચ્છકટિકમાં મળે છે. એના ત્રીજા અંકમાં શર્વિલક નામનો એક ચોર છે. એ નાયક ચારુદત્તના ઘરમાં ખાતર પાડવા જાય છે, પણ એ પહેલાં એક કુમાર કાર્તિકેયનું સ્મરણ કરે છે, શ્લોક બોલે છે, નમઃ કુમાર કાર્તિકેયાય, અને એમના જુદા જુદા નામ બોલીને વંદન કરે છે. એટલું જ નહીં, એ ચોરોને સ્કંદપુત્ર તરીકે પણ ઓળખાવે છે.
સ્કંદપુત્ર? એનો શું અર્થ થાય? સ્કંદના દીકરા કે અનુયાયીઓ? અને યુદ્ધના દેવ કાર્તિકે ચોરોના દેવ કેવી રીતે?
હા, સ્કંદપુત્રનો એક અર્થ સ્કંદના અનુયાયીઓ ચોક્કસ થાય, બીજો એક અર્થ આક્રમણ કરનારા એવો પણ થઈ શકે. કારણ કે જુઓ, સ્કંદ યુદ્ધના દેવ છે અને પહેલાના સમયમાં ચોરી એટલે ખાલી ઘરમાં ઘૂસી જવું એટલું જ નહોતું, ઘણીવાર સશસ્ત્ર લૂંટફાટ આક્રમણ પણ થતું.
બરાબર.
એટલે યુદ્ધ અને આક્રમણ સાથેના સંબંધને કારણે કદાચ યુદ્ધદેવ સ્કંદ ચોરોના દેવ મનાયા હોય. વળી સ્કંદ શબ્દનો એક અર્થ ચતુર પણ થાય છે, અને ચોરીના કામમાં ચતુરાઈ તો જોઈએ જ, એટલે પણ કદાચ સ્કંદ એમના દેવ બન્યા હોય.
આ તર્ક બરાબર લાગે છે.
અને અરીએ બીજું પણ રસપ્રદ જોડાણ છે. સ્કંદ કેવા છે? દેખાવડા, યુવાન દેવ, એટલે ગણિકાઓ પણ એમને પોતાના ઇષ્ટ દેવ માનતી હતી.
અચ્છા.
અને આપણે હમણાં જ વાત કરી કે ચોર શાસ્ત્રના પ્રણેતા મૂલદેવ નો સંબંધ કોની સાથે હતો? ગણિકા દેવદત્તા સાથે.
હા, બરાબર.
તો જુઓ, ચોરી, ચતુરાઈ, યુદ્ધ અને ગણિકાઓ, આ બધાના દેવ તરીકે સ્કંદનું ચિત્ર ઊભું થાય છે.
શું લોક પરંપરામાં પણ આના કોઈ પડઘા છે?
હા છે ને, ઝવેરચંદ મેઘાણીએ એક દુહો ટાંક્યો છે, ગૌરી તારા પુત્રને સમરે મધુરા મોર, દિયે સમરે વાણિયા ને રાતે સમરે ચોર.
ઓહો,
હવે અહીં ગૌરી પુત્ર એટલે કોણ, સ્કંદ કે ગણેશ, એમાં થોડો મતભેદ છે. કારણ કે ગણેશના નામ પરથી ગણેશ્યો નામનું ખાતર પાડવાનું ઓજાર પણ છે.
હા, એ સાંભળ્યું છે.
પણ દુહામાં મોરનો ઉલ્લેખ છે, જે કાર્તિકેયનું વાહન છે, એટલે એ સ્કંદ તરફ ઇશારો કરે છે. આ સિવાય કર્ણાટકમાં ગંઠીચોર નામની એક જાતિ છે, જે પરંપરાગત રીતે ચોરી કરતી. એ લોકો યલ્લમ્મા દેવીને પૂજે છે અને એ દેવીનું સ્વરૂપ ક્યાંક માતૃકાઓ અને સ્કંદ સાથે જોડાયેલું મનાય છે.
ગાંઠીચોર
એટલે ગાંઠ કાપીને ચોરી કરનાર.
બરાબર.
સંસ્કૃત ગ્રંથી ચોર પરથી. આપણી પેલી કહેવત છે ને, ચોરનો ભાઈ ઘંટીચોર,
હા,
એમાં પણ આ શબ્દ સચવાયો છે.
સાચી વાત.
અને તમે કહ્યું કે આ શાસ્ત્ર શીખવનારા આચાર્યો પણ હતા, એમના વિશે શું ઉલ્લેખ છે?
હા, પાછા આપણે મૃચ્છકટિક પર જઈએ. પેલું શર્વિલ્લક ચોર ખાતર પાડતા પહેલા પોતાના યોગાચાર્ય એટલે કે ગુરુને પણ નમસ્કાર કરે છે.
ગુરુને પણ?
હા, અને એ એવું પણ કહે છે કે મારા ગુરુએ મને યોગ રોચના નામનો એક લેપ આપ્યો છે, એ શરીરે લગાવીએ તો શસ્ત્ર વાગે તો એ પીડા ના થાય.
શું વાત છે!
આ સ્પષ્ટ બતાવે છે કે ચોરીની પણ વિધિવત તાલીમ હતી, ગુરુ શિષ્ય પરંપરા હતી.
આ તો ખરેખર ગજબ કહેવાય. દેવતા, ગુરુ, પરંપરા, બધું જ. હવે પેલી પદ્ધતિઓ પર આવીએ. ઘરમાં પ્રવેશવાની રીત, જેને ખાતર પાડવું કહે છે, એના વિશે શું વિગતો મળે છે?
પ્રાચીન સાહિત્યમાં ઘરમાં પ્રવેશવાની મુખ્યત્વે બે રીતોનું વર્ણન છે. એક તો ખાતર એટલે દિવાલમાં બાકોરું પાડવું, અને બીજું સુરંગ ખોદવી.
પડવું કહીએ છે ને?
હા,
એ આ જ શબ્દ. એના માટે સંધિ અને છિદ્ર જેવા સંસ્કૃત શબ્દો પણ વપરાય છે.
મૃચ્છકટિકમાં આ ખાતર પાડવાની પ્રક્રિયાનું બહુ વિગતવાર વર્ણન છે એવું કહેવાય છે.
હા, બહુ જ વિગતવાર. મૃચ્છકટિકના ત્રીજા અંકમાં શર્વિલકનો લાંબો એકપાત્રી અભિનય છે. એ આખી ખાતર પાડવાની કળા અને વિજ્ઞાનનું અદ્ભુત ચિત્ર આપે છે. એ પહેલાં યોગ્ય જગ્યા પસંદ કરે, એવી દિવાલ શોધે જે પાણીથી કે તડકાથી નબળી પડી હોય, જેમાં ખારી ઈંટો હોય જેથી ખોદતી વખતે અવાજ ઓછો થાય.
અચ્છા.
અને જગ્યા એવી હોવી જોઈએ જ્યાંથી ઘરની સ્ત્રીઓ દેખાય નહીં, એ પણ એક નિયમ.
ઓહો,
ચોરનો પોતાનો સિદ્ધાંત.
હા.
પછી એ ઉંદરની માટી જુએ, એના પરથી નક્કી કરે કે જમીન પોચી છે કે નહીં. એને એ સ્કંદપુત્રો માટે સિદ્ધિનું પહેલું શુકન ગણે છે.
ગજબ.
પછી દિવાલ કેવી છે એના આધારે ખાતર પાડવાની ચાર અલગ અલગ રીતો ગણાવે છે. પાકી ઈંટો હોય તો આખી ખેંચી કાઢવી, કાચી ઈંટો હોય તો કાપી નાખવી, માટીની દિવાલ હોય તો પાણી છાંટીને ભીની કરવી, અને લાકડાની હોય તો વેરી નાખવી.
અકલ્પનીય! આ તો જાણે કોઈ સિવિલ એન્જિનિયર નકશો બનાવતો હોય એવું લાગે છે. ચોરીમાં પણ આટલું બધું આયોજન!
અને વાત અહીં પૂરી નથી થતી. સૌથી નવાઈની વાત તો એ છે કે આ ખાતર કંઈ જેમ તેમ આડું અવળું નહોતું પડાતું. કુશળ ચોરો ખાતરને કલાત્મક આકાર આપતા હતા.
શું કહી રહ્યા છો, કલાત્મક આકાર?
હા, શર્વિલક પોતે ગર્વથી એ આકારો ગણાવે છે. પદ્મ વ્યાકોશ, ખીલેલું કમળ, ભાસ્કર, સૂર્ય, બાલચંદ્ર, બીજનો ચંદ્ર, વાપી, વાવ જેવો આકાર, વિસ્તીર્ણ પહોળું, સ્વસ્તિકાકૃતિ અને પૂર્ણકુંભ ભરેલો કળશ.
એટલે એ ખાલી ઘૂસવાનો તો માંગતો?
ના, એ ચારુદત્તના ઘરની પાકી ઈંટોની દિવાલ જોઈને નક્કી કરે છે કે આમાં પૂર્ણકુંભ આકારનું ખાતર શોભશે, જેથી સવારે લોકો જુએ તો વખાણ કરે એની કળાના.
શું વાત છે! ચોર એવો ઈચ્છતો હતો કે લોકો એના કામના વખાણ કરે? આ તો ખરેખર હદ કહેવાય.
બરાબર. એ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા માંગતો હતો, પોતાની એક છાપ છોડવા માંગતો હતો. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે?
શું?
જે ઘરમાં ચોરી થઈ એ ઘરનો માલિક પેલો સજ્જન ચારુદત્ત, એ સવારે ખાતર જોઈને ગુસ્સે નથી થતો. એ બોલી ઉઠે છે, અહો, દર્શનીયમ ખલુ સંધિકાર્યમ.
એટલે કે, વાહ, આ ખાતરનું કામ તો જોવા જેવું છે.
હા, અને શ્લોકમાં એની સુંદરતાના વખાણ કરે છે. આ બતાવે છે કે કૌશલ્યનો આદર થતો હતો, ભલે ચોરનો હોય.
આ માન્યમાં નથી આવતું.
અને આ ખાલી મૃચ્છકટિકની કલ્પના નથી. જૈન ગ્રંથ ઉત્તરાધ્યન સૂત્રની જૂની ટીકામાં પણ આવા કલાત્મક ખાતરના ઉલ્લેખો છે. કળશ, નંદાવર્ત, પદ્મ, પુરુષ અને કપિશીર્ષક વાંદરાના માથા જેવું. આકારના ખાતર
એટલે ચોરીમાં પણ સૌંદર્ય અને શૈલીનું સ્થાન હતું. આ ખરેખર પ્રાચીન ભારતીય સમાજના એક અજાણ્યા પાસા પર પ્રકાશ પાડે છે. પણ આટલી કુશળતાથી કામ કરવા માટે ચોક્કસ સાધનોની જરૂર પડતી હશે ને? કેવા ઓજારો વપરાતા?
હા, સાધનોની પણ બહુ રસપ્રદ યાદી મળે છે. દશકુમાર ચરિત નામના ગ્રંથમાં તો લાંબી યાદી છે. એમાં લખ્યું છે કે ચોર અંધારામાં ભળી જવા નીલવસન કાળા કપડાં અને અર્ધો રૂક ટૂંકી ચડ્ડી પહેરે. સાથે રાખવાના સાધનોમાં તીક્ષ્ણ તલવાર, દિવાલ ખોદવા માટે ફણીમુખ, સાપની ફેણ જેવું અજાર.
ફણીમુખ?
હા. પછી ઘરમાં લોકો જાગે છે કે સૂતા છે એ જાણવા કાકલી, ધીમા અવાજવાળી સિસોટી. દરવાજા ખોલવા કે વસ્તુ પકડવા સાણસી. એક પુરુષ શીર્ષકનો ઉલ્લેખ છે. માણસના માથા જેવું બનાવટી મોઢું, કદાચ ધ્યાન ભટકાવવા માટે હશે.
ઓહો.
પછી ઘા વાગે તો લગાવવા યોગચૂર્ણ, દવાનો પાવડર, અંધારામાં જોવા યોગવર્તિકા, ખાસ મશાલ જે સહેલાઈથી બુજાય નહીં, ખાતરનું માપ લેવા માનસૂત્ર દોરી, દિવાલ જડવા કરકટક આંકડો અને રજ્જુ દોરડું, પ્રકાશ માટે દીપભાજન ખાસ ફાનસ, અને ઘરમાં દીવો બળતો હોય અને ઓલવવા માટે ભ્રમરકરંડક.
ભ્રમરકરંડક એટલે
પતંગિયા રાખવાની દાબડી.
પતંગિયા, દીવો ઓલવવા, આ તો જાણે કોઈ જાસૂસની કીટ લાગે છે. અદ્ભુત, કેટલું આગોતરું આયોજન.
કાળું વસ્ત્ર પહેરીને નીકળતો. વસુદેવ હિન્ડીમાં નહરણ, દાંતાવાળું કરવત જેવો ઓજાર, ચર્મ વસ્ત્ર, ચામડાના કપડાં કદાચ રક્ષણ માટે, યોગવર્તી મશાલ અને દીપ સમુદ્ગક ફાનસને ઢાંકવાની પેટી જેવા સાધનો ગણાવ્યા છે.
પેલી પતંગિયાવાળી વાત?
હા, મૃચ્છકટિકમાં શર્વિલક પેલી દાબડીમાંથી આગ્નેય કીટ અગ્નિ તરફ આકર્ષાતું પતંગિયું છોડીને ઘરનો દીવો બુજાવી દે છે એનું વર્ણન છે.
અવિશ્વસનીય. આ બધી વાતો સાંભળીને મૂલદેવ જેવા વિટ અને ધૂર્તનું આ શાસ્ત્ર સાથે જોડાવવું, શર્વિલક જેવા બ્રાહ્મણનું ચોરી કરવી, કલાત્મક ખાતર, આટલા બધા સાધનો, મનમાં એક સવાલ થાય છે. શું એવું બની શકે કે તે સમયમાં કેટલાક ચોરો ખાલી અપરાધીઓ જ ન હતા પણ ભણેલા ગણેલા વિદ્વાન પણ હોય?
તમારો સવાલ બરાબર છે અને એનો જવાબ હામાં છે. આપણે અહીં સાહિત્ય ચોરી કરનારા કવિઓની વાત નથી કરતા.
હા હા,
ખરેખર ધન દોલત ચોરનારા દ્રવ્ય ચોરોની વાત છે, અને પુરાવા કહે છે કે એમાંના કેટલાક ખરેખર વિદ્વાન હતા. આપણે જોયું કે મૂલદેવ જેવા પાત્રો વિટ અને ધૂર્ત વર્ગના હતા, જે સામાન્ય રીતે સુશિક્ષિત કળારસિક ગણાતા. શર્વિલક પોતે બ્રાહ્મણ હતો. ઇતિહાસમાં ગુજરાતના ધીણોજા કે ધીણુજા બ્રાહ્મણોનો ઉલ્લેખ છે. એ લોકો એક સમયે ચોરી ઠગાઈ માટે જાણીતા હતા. એમના નામ પરથી જ ઢીણોજો શબ્દ જ ઠગનો પર્યાય બની ગયો.
અચ્છા.
પંચતંત્રમાં એક વિદ્વાન બ્રાહ્મણચોરની વાર્તા છે. જૂના ગુજરાતી પંચાખ્યાન વાર્તિકમાં પણ રાજાના ભંડારમાં ખાતર પાડનાર વિદ્વાન બ્રાહ્મણની કથા છે.
કોઈ એવી ખાસ યાદગાર કથા છે જે આ વિદ્વાન ચોરના ખ્યાલને બરાબર સાબિત કરતી હોય?
હા, એક બહુ જ પ્રખ્યાત અને એમ કહીએ કે મજેદાર કથા છે આચાર્ય મેરુતુંગના પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં. ધારાનગરીના રાજા ભોજ પરમાર હતા ને, મહાન કવિ અને વિદ્વાનોના આશ્રયદાતા.
હા, રાજા ભોજ.
એ એકવાર મધરાતે જાગી ગયા, બારીમાંથી સુંદરચંદ્ર જોયો અને એમના મોઢામાંથી અનાયાસે એક કાવ્યપંક્તિ નીકળી પડી, શ્લોકનો અડધો ભાગ. હવે બન્યું એવું કે એ જ સમયે રાજભંડારમાં એક ચોર છુપાયેલો હોવ, અને આ ચોર પોતે પણ કવિ હતો. રાજાના મોઢેથી અધૂરો શ્લોક સાંભળીને એ રહી શક્યો નહીં. એણે તરત જ શ્લોકનો બીજો અડધો ભાગ બોલીને શ્લોક પૂરો કરી દીધો.
શું વાત કરો છો? ભંડારમાં છુપાયેલા ચોરે કવિતા પૂરી કરી? પછી શું થયું? રાજાએ પકડી પાડ્યો હશે ને?
હા, અવાજ પરથી પકડાઈ ગયો, કેદ કરી લીધો. સવારે રાજા ભોજ સામે રજૂ કર્યો. પણ રાજા ભોજ એની આવી ખરાબ હાલતમાં પણ જે કાવ્ય પ્રતિભા હતી, જે હાજર જવાબી હતી, એનાથી એટલા ખુશ થયા.
હા,
કે એને સજા કરવાને બદલે ઉલટું 10 કરોડ સોના મહોર અને 8 હાથીઓનું ઇનામ આપીને છોડી મૂક્યો.
અદ્ભુત, ખરેખર અદ્ભુત. પકડાઈ જવા છતાં ખાલી કવિતાના કારણે ચોરને ઇનામ મળે, આ તો ખરેખર કૌશલ્ય અને પ્રતિભા માટેના માનની વાત થઈ, ભલે ચોરની હોય.
બરાબર કહ્યું. આ કથા સ્પષ્ટ કરે છે કે વિદ્વાન ચોરો માત્ર કલ્પના નહોતા, અને ક્યારેક ગુના કરતા ગુનેગારની કુશળતા વધુ મહત્વની બની જતી. તો આપણે ભોગીલાલ સાંડેસરાના લેખના આધારે આજે ચર્ચા કરી
એનો સાર એ છે કે પ્રાચીન ભારતમાં ચોરીને ખાલી ગેરકાનૂની કામ તરીકે જ નહોતા જોતા. અમુક વર્તુળોમાં એને એક વ્યવસ્થિત, એકદમ નિયમબદ્ધ કૌશલ્ય, એક શાસ્ત્ર તરીકે વિકસાવવામાં આવી હતી. આપણે જોયું કે એની પોતાની પરંપરા હતી. મૂલદેવ જેવા પાત્રો એના કેન્દ્રમાં હતા, એના પોતાના દેવ હતા સ્કંદ, એની ચોક્કસ તાલીમ પદ્ધતિઓ હતી, ગુરુ શિષ્ય પરંપરા હતી, અત્યાધુનિક સાધનો હતા અને ખાતર પાડવા જેવી ક્રિયામાં પણ કલા હતી.
હા,
આ બધું જ આપણને મૃચકટિક જેવા નાટકો અને બીજા સાહિત્યમાં જોવા મળે છે.
ખરેખર આ ચર્ચા પ્રાચીન ભારતીય સમાજ અને સાહિત્ય વિશેની આપણી સમજને ઘણી ઊંડી બનાવે છે. એ સ્પષ્ટ કરે છે કે સમાજનું ચિત્ર ખાલી સારું અને ખરાબ એવું સીધું નહોતું. ઘણા બધા શેડ્સ હતા. કળા અને કૌશલ્ય માટેનો આદર, ભલેને એ ચોરી જેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય, એ ખરેખર નોંધપાત્ર બાબત છે.
ચોક્કસ. અને આ ચોરશાસ્ત્રની સમજ આપણને ખાલી ભૂતકાળ વિશે જ નહીં પણ કેટલાક હંમેશના મુદ્દાઓ વિશે પણ વિચારવા પ્રેરે છે. એ આપણને તે સમયના સમાજના જુદા જુદા સ્તરો, હાંશિયામાં જીવતા લોકો, એમના સંઘર્ષો વિશે વધુ જાણકારી આપે છે. શુદ્રક જેવા નાટ્યકારોની જે સૂક્ષ્મ નજર હતી, વાસ્તવિકતાને બતાવવાની હિંમત હતી, એ પણ દેખાઈ આવે છે. અને સાથે સાથે ઇતિહાસ, દંતકથા, અપરાધ, કળા, કૌશલ્ય આ બધા વચ્ચેની જે પાતળી રેખા હોય છે, જે ઘણીવાર ભૂસાઈ જાય છે, એના પર પણ વિચારતા કરી મૂકે છે.
સાચી વાત છે. આ ખરેખર ગહન મુદ્દાઓ છે.
અને અંતે આ ચર્ચા એક સવાલ પણ ઊભો કરે છે જેના પર આપણે વિચારી શકીએ. આપણે સ્ત્રુતમાં જોયું કે ખાતર પાડનારા ચોર હતા, ઠગ હતા, પિંડારા, લૂંટારાઓ, ઘણા પ્રકારના અપરાધીઓ હતા. કેટલાક કદાચ પોતાના નિયમો પાડતા, જેમ શર્વિલક સ્ત્રીઓ તરફ નહોતો જોતો, જ્યારે કેટલાક કદાચ વધુ ક્રૂર હશે. તો સવાલ એ થાય કે પ્રાચીન સમાજ અને ખાસ કરીને સાહિત્ય, આ કુશળ અને કલાત્મક ચોરી અને પેલી ક્રૂર હિંસક લૂંટફાટ, એ બે વચ્ચે ભેદ કેવી રીતે કરતો હશે? કૌશલ્ય માટેની પ્રશંસા અને જે કૃત્ય છે એની નૈતિક નિંદા, આ બે વચ્ચે સમાધાન ક્યાં થતું હશે? એ રેખા ક્યાં દોરાતી હશે?
બહુ જ વિચારવા જેવો પ્રશ્ન છે. આ અનોખા અને રસપ્રદ વિષય પર આટલી ઊંડાણપૂર્વકની ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.